તારીખ 25/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 741 અને 742 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 428
કોના અસ્તિત્વમાં ઉભો રહીને વિકલ્પનો અભાવ કરશે? અનાદિથી જીવ રાગની એકત્વ બુદ્ધિ હોવાથી પોતાનું અસ્તિત્વ રાગમાં સ્થાપીને, પોતાનું અસ્તિત્વ દેહાદીમાં સ્થાપીને આત્માનો વિકલ્પ કરે તો પણ એ આત્માનો વિકલ્પ આત્મકાર્યમાં સફળ થતો નથી. પોતાની હૈયાતિ જ્યાં નથી ત્યાં સ્થાપે, અને એ સ્થાપના ની પકડ એમને એમ રહે અનાદિની જીવી છે તેવી, અને એ પકડ મારીને વિકલ્પ કરે આત્મા સંબંધિત, તો એ આત્માનો વિકલ્પ કયા? હું આત્મા આવો છું એવો વિકલ્પ. આત્માનો વિકલ્પ એટલે હું આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું એવો વિચાર પણ સાર્થક થતો નથી, નિષ્ફળ જાય છે.
બરોબર.
કેમ કે પોતાનું અસ્તિત્વ ક્યાં રાખ્યું છે એ સવાલ છે. બહુ મુદ્દાની વાત અહીંયા લીધી છે. આત્મ સ્વભાવનો મહિમા લક્ષમાં લીધા વિના કોના અસ્તિત્વમાં ઉભા રહીને વિકલ્પનો અભાવ કરશે? કે છે કે તું આત્માનો મહિમા વિકલ્પને વાણી દ્વારા કરે છો, પણ અસ્તિત્વ ક્યાં રહ્યું છે એનો જો ખ્યાલ ન હોય તો એને એ સમસ્યા લાગે કે હું આત્માનો વિચાર તો ઘણા વખતથી કરું છું, આત્માનું ચિંતન મનન તો ઘણું ઘણું કરું છું, પણ મારો આત્મકાર્ય તો થતું નથી. આ સમસ્યા એને રહે છે. પણ જ્યાં સુધી અસ્તિત્વ રાગમાં સ્થાપેલું છે, જ્યાં સુધી અસ્તિત્વ દેહાદિમાં સ્થાપેલું છે, રાગ અને રાગનો વિષય એક સાથે એમાં અસ્તિત્વ આવી જાય છે, પછી વિકલ્પ ગમે તે હોય. આત્માનો વિકલ્પ હોય તો પણ ત્યાં રાગમાં અસ્તિત્વ છે, ત્યાં દેહાદિમાં અસ્તિત્વ સ્થાપેલું છે. તો એ વિકલ્પનો અભાવ કરી શકશે નહીં. કોના અસ્તિત્વમાં ઉભો રહીને વિકલ્પનો અભાવ કરશે એમ જે પ્રશ્ન છે, એટલે કે એને વિકલ્પનો અભાવ થઈ અને નિર્વિકલ્પ દશા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. વિકલ્પનો અભાવ કરવો તે પણ ઉપચારનું કથન છે, ખરેખર તો વિકલ્પનો અભાવ કરવો નથી પડતો, પણ અંતર સ્વભાવ સન્મુખ જે પરિણતિ થઈ તે પરિણતિ પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે. તેનામાં વિકલ્પ છે જ નહીં તો કોનો અભાવ કરવો? જે પૂર્વે થયો એ તો ટળી જાય છે, નવો ઉત્પન્ન થતો નથી એને અભાવ કર્યો એવો ઉપચાર લાગુ કરવામાં આવે છે. ખરેખર તો વિકલ્પનો અભાવ કરવો પડતો નથી, કઈ ઉત્પન્ન થાય છે ને એનો અભાવ કરવો પડે છે, એવી રીતે કોઈ વિકલ્પનો અભાવ નથી કરવો પડતો. પણ જે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ, સ્વભાવ સન્મુખતા થતા જે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ, તે પરિણતિ પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે. પરિણતિ શબ્દ અહીંયા લીધો છે, પણ એ પરિણતિ અહીંયા ઉપયોગના રૂપમાં છે. જે સ્વભાવની ઓળખાણ થઈને પરિણતિ ઊભી થઈ, જેને સમ્યક સન્મુખની દશા કહીએ, એ પરિણતિમાં ચૈતન્યનો રસ આવે છે. ચૈતન્ય સ્વભાવના સીધા અવલોકનમાં ચૈતન્ય સ્વભાવનો રાગ વિના, રાગની આડ વિના, રાગ છે ખરો ત્યાં, રાગ હોવા છતાં રાગની આડ વિના જે સીધો જ્ઞાન થયું, જ્ઞાનમાં સીધો જે ચૈતન્ય સ્વભાવ આવ્યો અને પોતાનું અસ્તિત્વ જે નજરમાં આવ્યું, ત્યાં સ્વરૂપ રસ, ચૈતન્ય રસ પરિણતિમાં ઉપજે છે. એ પરિણતિમાં વિકલ્પ નથી, વિકલ્પ એનાથી બહાર છે. હવે એ જે ચૈતન્ય રસ છે એ વધતો વધતો એવો વધે છે, એવો વધે કે ઉપયોગમાં પણ એ રસ પ્રસરી જાય અને જેવું ચૈતન્ય સ્વરૂપ છે એવું ચૈતન્યાકાર ઉપયોગ થઈ જાય, ત્યારે એ ઉપયોગમાં રાગની ઉત્પત્તિ બંધ થઈ જતી હોવાથી પછી રાગનો અભાવ કોનો કરવો એમ કે છે. તેમાં વિકલ્પ છે જ નહીં તો કોનો અભાવ કરવો, જેમાં વિકલ્પ હોય તો એનો અભાવ કરવો કહીએ તો ઠીક છે, પણ છે નહીં એમાં અભાવ કોનો કરવો. ઉત્પન્ન ન થયો એને નાશ થયો એમ કહ્યો છે. આવો પ્રકાર છે અંતર સ્વભાવ સન્મુખ જે પરિણામ ઉત્પન્ન થયા, પરિણતિ એટલે પરિણામની ધારા, અસંખ્ય સમયનો ઉપયોગ છે ને, એટલે એમાં એક પરિણામ નથી. આમ સ્થૂળ કથનથી ઉપયોગ એક એક કહીએ, પણ એક ઉપયોગમાં અસંખ્ય સમય જાય છે. છદ્મસ્થના એક ઉપયોગમાં, એક જ્ઞેયને જ્ઞેય કરવાના ઉપયોગમાં, અહીંયા સ્વજ્ઞેય છે, સ્વજ્ઞેયને જ્ઞાનમાં લેવામાં અસંખ્ય સમય લાગે છે. એ બધા સ્વરૂપ સન્મુખના પરિણામ છે, તેથી એને પરિણતિ કહી, પરિણામ ધારા એને પરિણતિ કહેવામાં આવે છે. પરિણામની જે ચાલુ ક્રિયા, અંતર સ્વભાવ સન્મુખ જે પરિણતિ થઈ, તે પરિણતિ પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે, એમાં વિકલ્પ થયો જ નથી. જેમાં વિકલ્પ થયો નથી અથવા છે જ નહીં તો કોનો અભાવ કરવો એમ કહે છે. આટલો બધો રસ ઉપજવાનું કારણ શું, આ એક વિચાર માંગેલો પ્રશ્ન છે. બરાબર કે શુદ્ધ ચૈતન્યનો નિશ્ચય થયો, શુદ્ધ ચૈતન્યની ઓળખાણ થઈ, લક્ષણ વડે આત્મા લક્ષગત થયો, ત્યાં પોતાના પરિણામમાં એટલો ચૈતન્ય રસ ઉપજે છે કે એક તબક્કે વિકલ્પ ખલાસ થાય છે. જે પરિણામ દ્વારા ચૈતન્ય ઓળખાણ થઈ, ત્યાં ચૈતન્ય રસની ઉત્પત્તિ એવી થઈ કે વિકલ્પ રસ તો ત્યાં ઠંડો પડ્યો, પણ હજી વિકલ્પ ગયો નથી ત્યાં શું કરવું. કે એ ચૈતન્ય રસ જે વધે છે, નિર્વિકલ્પ રસ છે, એ વધતો વધતો એક એવા તબક્કા સુધી વધી જાય છે કે જ્યાં વિકલ્પ ઉત્પન્ન થાય. કેમ કે વિકલ્પ અને નિર્વિકલ્પ બંને પરસ્પર વિરુદ્ધ છે, એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજાને તોડનારા છે. જેના વિકલ્પો જોરદાર ચાલે છે, પછી એ વિકલ્પો સંસારિક વ્યવસાયના હોય કે એ વિકલ્પો શાસ્ત્ર જ્ઞાન સંબંધીના હોય, પણ જેના વિકલ્પ ઘણા જોર વાળા છે એને નિર્વિકલ્પ દશા આવવી મુશ્કેલ પડે છે. આમ થાય છે, જ્ઞાન દશામાં પણ જે જ્ઞાની ને વિકલ્પ નું જોર ઓછું હોય એને શીઘ્ર શીઘ્ર નિર્વિકલ્પ દશા આવે, અને જેને ઘણા વિકલ્પો આવતા હોય પછી ભલે શાસ્ત્રમાં જતા હોય વિચાર તો પણ એને નિર્વિકલ્પ દશા આવવામાં આકરો વધારે લાગે. એવું તો જ્ઞાન દશામાં ફેર પડે છે. વિકલ્પ ઓછા હોવાનું કારણ શું? કે જેની પરિણતિ ઉગ્ર છે જ્ઞાન દશામાં, જેની પરિણતિ ઉગ્ર છે એને વિકલ્પ ઓછા છે. જેની પરિણતિ નબળી છે અંદરમાં એને વિકલ્પ વધે છે. તાત્પર્ય એટલું કે વિકલ્પ નિર્વિકલ્પ ન, વિકલ્પનું બળ નિર્વિકલ્પ દશાને રોકે છે, નિર્વિકલ્પ પરિણતિનું બળ વિકલ્પને તોડી નાખે છે. હવે બળ કોનું વધે એના ઉપર આધાર છે પરિણામ. જેમ બે મિત્ર હોય, એકને વ્યસન હોય ને એક નિર્વ્યસની હોય, જો નિર્વ્યસની બળવાન હોય તો વ્યસની નું વ્યસન છોડાવી દીધા છે. ભાઈ આ ઠીક નથી લાગતો, આ તને નુકસાન કરે છે, તારા શરીરને નુકસાન છે, તારા પરિણામને નુકસાન છે, તને આર્થિક રીતે નુકસાન છે, આગ્રહને નુકસાન છે, આમાં કયા કઈ રીતે ફાયદો તું વ્યસન. અને જો વ્યસની બળવાન હોય ને નિર્વ્યસની નબળો હોય તો ઓલાને ચાલુ થઈ જાય. આ સંઘમાં આમ થાય છે. એમ અહીંયા ઉપયોગ ને પરિણામ સંઘમાં રહે છે. વિકલ્પ ને નિર્વિકલ્પ પરિણતિ જ્ઞાની ને એક સાથે એક સંગે છે. જ્ઞાની ની વિકલ્પ પરિણતિ મજબૂત હોવાથી, નિર્વિકલ્પ પરિણતિ મજબૂત હોવાથી વિકલ્પ એનો ઘસાતો જાય છે, નબળો પડતો જાય છે. પછી કોઈને વિશેષ તીવ્ર હોય પરિણતિ તો જલ્દી જલ્દી એ વિકલ્પને તોડે છે. મંદ એમાં થોડી મંદતા હોય તો વાર લાગે છે, પણ છતાં જ્ઞાન દશા થયા પછી વિકલ્પ કરતા નિર્વિકલ્પ પરિણતિ મુખ્ય છે અને બળવાન છે. મુખ્ય પણ છે અને બળવાન પણ છે, બે વાત છે એક સાથે. પ્રશ્ન સુરેશભાઈ જે ચર્ચા કરી જ્ઞાની ને શીઘ્ર શીઘ્ર નિર્વિકલ્પ દશા આવે એની અને અગાઉથી ખબર પડે છે, અગાઉથી એને ખબર પડી જાય છે, પણ એને ક્યાં ખબર પાડવા માટે રોકાવવું છે? જેની પરિણતિ ઉગ્ર છે ઉપયોગ બહાર જતો એને અંદરમાં ખેંચીને લાવે છે પરિણતિ. પરિણતિ જાણે ઉપયોગને ખેંચતી હોય જેમ દોરાથી પતંગને ખેંચે છે. એક જ જ્ઞાનની દશાના બે ભાગ છે, એક પરિણતિ રૂપ છે ને એક ઉપયોગ રૂપ છે. દશા જ એક છે, બે દશા નથી. પતંગને દોરામાં તો હજી ગાંઠ મારીને હાંધો કર્યો છે, પતંગ સાથે ગાંઠથી અનુસંધાન કર્યું છે. આ તો એક જ દશા છે. જ્ઞાનની એક જ દશામાં નિર્વિકલ્પ પરિણતિ છે અને ઉપયોગ બહાર જાય છે જ્ઞાનીનો. એ અંદર આવવાનું કારણ શું? ફરીને નિર્વિકલ્પ થવાનું કારણ શું? કે પરિણતિનું જોર છે. જેની પરિણતિ જોરાવર એનો ઉપયોગ શીઘ્ર શીઘ્ર અંદરમાં વળી જાય છે. એક જ જ્ઞાનનો પર્યાય છે, જ્ઞાનનો એક પર્યાય. પરિણતિનો ઉપયોગ, લબ્ધ ઉપયોગના બે વિભાગ છે ને, એ લબ્ધ પરિણતિ ખેંચે છે. અહીંયા અજ્ઞાન દશામાં તો લબ્ધની ખબર જ પડતી નથી. જેમ કે અત્યારે શાસ્ત્ર નો વિચાર ચાલે છે, વેપારી છે અને વેપાર સંબંધી નું જ્ઞાન છે લબ્ધમાં છે, જેને જેનો વ્યવસાય છે, જેને જેનો ઉદય છે, રસોઈ કરનાર ને એનું જ્ઞાન લબ્ધમાં છે,
બરોબર,
ઉપયોગ નથી એનો, વેપાર નથી, પણ એ જ્ઞાન નો નાશ નથી, પણ એ નૈવત છે જાણે એટલો ઉપયોગમાં જીવ સાવધાન છે. શું છે? જીવ ઉપયોગમાં એટલો સાવધાન છે કે એને ઉપયોગાત્મક પ્રવૃત્તિ અને ઉપયોગાત્મક પણ છે એટલો જ હું એવું વેદન છે. પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે મિથ્યા દ્રષ્ટિને ઉપયોગ અને રાગ, ઉપયોગમાં પણ શું છે કે રાગનું પ્રતિબિંબ પડે છે એટલે ઉપયોગને છોડી દે છે. રાગ તે હું એમ અસ્તિત્વ સ્થાપીને રાગમય પણ આવડે માત્ર એવો ને એટલો હું એવો અનુભવ કરે છે, એ મિથ્યા અનુભવ છે. લબ્ધ જ્ઞાન ઉપયોગ જ્ઞાન ને છોડી દે છે અને રાગ ને જ્ઞેયને પકડી લે છે. જ્ઞેયનિષ્ઠ હોવાને લીધે, જ્ઞેયમાં એની નિષ્ઠા અને શ્રદ્ધા હોવાને લીધે જ્ઞાનને છોડીને, ઉપયોગના જ્ઞાનને છોડીને પણ જ્ઞેયનો આશ્રય કરી લે છે તો લબ્ધ તો એને પકડાય જ ક્યાંથી? અને ત્રિકાળી શુદ્ધ તો સામર્થરૂપનો પત્તો જ ક્યાંથી લાગે? એ તો એને બહુ આગળ પડી જાય. જ્યારે જ્ઞાનીની પરિણતિમાં ત્રિકાળીનો આશ્રય હોવાને લીધે, ત્રિકાળીનું લક્ષ હોવાને લીધે લબ્ધ પરિણતિ વેદન ગમ્ય છે, લબ્ધનું વેદન છે. એમાં આ ઉપયોગમાં વેદન છે કે મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને તીખું લાગ્યું, મને અશાતા લાગી, એ ઉપયોગમાં વેદન છે ને. વેદન તો ઉપયોગથી થાય છે. અહીંયા સ્વસંવેદન લબ્ધમાં છે જ્ઞાનીને, એટલે એને મુખ્ય દ્રષ્ટિ જેવું લબ્ધ નથી કે જાણે કાંઈ છે જ નહીં, ખબર જ નથી એને, તો એ જાગતી જ્યોત છે. જળહળતી જ્યોત છે, જાગતી જ્યોત છે આત્મા તો. તારો આત્મા જ્ઞાન જ્યોત છે. આમ દ્રેષ્ટના અવગાહનમાં ભાવ સ્વરૂપનો ફળ છે, અનુભવ પ્રકાશ. આત્મા વિકલ્પ રહિત થઈને આત્માને ન પકડે તો તે શાસ્ત્રને સમજ્યો નથી. આગમ કહે છે કે તારો આત્મા જ્ઞાન જ્યોત છે, એ તો કથન થયું આગમનું. અંદરમાં જ્ઞાન જ્યોતને ન પકડે એ ત્રિકાળી લેવું છે. તારો આત્મા જ જ્ઞાન જ્યોત છે એ ત્રિકાળી લેવું છે. અંતર ફરી જાય, ઉથલ પાથલ થઈ જાય, આંધળા માંથી દેખતો થાય,
અંતરની જ્યોત જાગે,
અંતરની જ્યોત જાગે, બસ આ જ્યોત જાગે, એટલો ટુકડો ક્યારેક નિર્વિકલ્પ દિશામાં જ્યોત કઈ છે? અહીંયા લબ્ધ પરિણતિની જ્યોત છે, એ જાગતી જ્યોત છે. એમાં જાગ્રત સ્વસંવેદન મિથ્યા દ્રષ્ટિ જે લબ્ધ જ્ઞાન ને પકડી શકતો નથી, સમ્યક દ્રષ્ટિ એ લબ્ધ જ્ઞાન ના વેદન ને છોડતો નથી, આ પકડી શકતો નથી, આ છોડતો નથી. આટલો મોટો ફેર છે. વિકલ્પની ઉત્પત્તિ ન થઈ તે અપેક્ષાએ વિકલ્પનો અભાવ કર્યો એમ કહેવાય. કઈ ઉત્પન્ન થયેલો વિકલ્પ હતો અને એનો અભાવ કર્યો એમ નથી બન્યું, પણ વિકલ્પની ઉત્પત્તિ થતી બંધ થઈ ગઈ. અનાદિથી રાગની પરિણામ ધારા નિરંતર ચાલુ રહી છે. મિથ્યા દ્રષ્ટિને ક્યારે રાગની પરિણામ ધારા બંધ થઈ છે, વિભાવની ધારા બંધ થઈ છે, એ વિભાવ શૃંખલાને એણે તોડી નથી. વિભાવની સાંકળથી બંધાતો જ રહ્યો છે, બંધાતો જ રહ્યો છે, નીકળાતો જ રહ્યો છે. પહેલું વહેલું સમ્યક દર્શન થાય છે ત્યારે એ પરિણામની શૃંખલાને તોડે છે, આતરો પાડે છે. માણસ નથી કહેતા કે સામી ચીજનો આખો નાશ ન થાય તો કાંઈ નહીં, પણ એમાં એવું પંચર પાડો કે નબળું થઈ જાય, આખું ખોખું નબળું થઈ જાય.
બરોબર,
કેટલાક કાર્યો એવી રીતે થાય છે કે આખે આખો એને ઉડાડવું ઠીક ન થાય, એટલું બની શકે એવું ન હોય. તો ખાસ કરીને રાજકારણમાં આવા બધા પ્રકરણ ચાલે છે. જાણીતા આખો પક્ષ હોય ને એને ખલાસ કરવાની પરિસ્થિતિ ન હોય, પણ એના કોઈ એવા મુખ્ય પ્યાદાને ખસેડી નાખે, એટલે કે ભાઈ મોટું પંચર કરી નાખ્યું છે, હવે એમાંથી હવા બધી હવે નીકળી જવાની છે, ખોખું રહી જશે.
બરોબર,
એ પરિણામ છે રાગના, અનાદિના જે પરિણામ છે એમાં સમ્યક દર્શન થાય ત્યારે એની રાગની અભાવની એક સ્થિતિ ઊભી થાય છે. જે સળંગ ધારા ચાલી આવતી હતી એમાં પહેલું પહેલું પંચર, હવે આખી જે રાગની પાછળની સ્થિતિ વિકલ્પની ઊભી થઈને રહી એ બધી એટલી નિર્બળ થાય છે કે ખાલી ખોખા જેવી રહી જાય છે. મિથ્યા દ્રષ્ટિને સમાધાન નથી થતું કે આ તો હજી રાગ કરે છે ને, હજી તો આ ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે, બધી ક્રિયા આપણી જેમ જ કરે છે, પણ અંદરમાં પંચર થઈ ગયું. એટલે હવે એના રાગના ખોખા રસ વિનાના કસ વિનાના ખાલી ખોખા થઈ ગયા છે, હવે એમાં કઈ બળ નથી રહ્યો. શ્રીમદજી એ બીજી ઉપમા એક આપી છે કે જે મનુષ્યની કેડ ભાંગી જાય, કોઈ એવો ફટકો મારે કેડમાં કે કેડના હાડકા ભાંગી નાખે, એક અમસ્ત ગાડી દબાઈ જાય છે ને, તોય તે એમ કે છે કે હવે વજન નહીં ઉંચકાય મારાથી. શું કે વજન ઉંચકવામાં શક્તિ લાગે છે, ભજન તો હાથેથી ઉચકવું છે, અને હડાકો કેડમાં આવે. આમ તો જે યોગની સાધના કરતા હોય એને ખ્યાલ આવે. જે શક્તિનો પોઈન્ટ છે એટલે કેન્દ્ર બિંદુ છે એ ત્યાં છે.
બરોબર,
એને કેડ કહીને કમર કહીએ. આ જે વચ્ચે જાય છે કરોડ રજ્જુ, કરોડ રજ્જુ નો નીચેનો જે છેડો છે ત્યાં શક્તિ નું કેન્દ્ર બિંદુ છે. આ યોગ સાધનામાં શક્તિ કેળવાય છે ને, એમાં બધા જુદા જુદા 9-10 પોઈન્ટ લીધા છે. એ વિજ્ઞાન છે આખું, યોગમાં કેટલું વિજ્ઞાન છે પણ એ શરીર વિજ્ઞાન છે, અને એમાં રાગ નું વિજ્ઞાન ભેળવીને લોકો યોગ કરે છે. વિતરાગતાનો યોગ તો જુદી ચીજ છે આખી, એ તો યોગ એટલે જોડાવું છે દેહ થી રહિત ને રાગ થી રહિત શુદ્ધાત્મામાં ઉપયોગને જોડવો, એનું નામ યોગ છે. એમાં શરીર નિર્બળ હોય એની સાથે સંબંધ નથી ને શરીર સબળ હોય એની સાથે સંબંધ નથી, કેમ કે શરીર થી પર છે એ ક્રિયા. અહીંયા તો શરીર હરખું હોય તો યોગ થાય, નહીતર ન થાય. એ કેળ જેની ભાંગી ગઈ છે એ કોઈ શરીર શક્તિના કાર્યો ન કરી શકે, એમ સમ્યક દર્શન થતા રાગની કેળ ભાંગી ગઈ છે એ ઉપમા લીધી છે. એ રાગ એટલો નબળો છે કે હવે રાગમાં શક્તિ નથી રહી, નવા કર્મ બાંધવા માટે એવી શક્તિ નથી કે અનંત કાળ એને રખડવું પડે. સમ્યક દર્શન નું જે અતિ મહત્વ આપ્યું છે એનું કારણ આ છે કે એ રાગની ને સંસારની કેળ ભાંગી નાખે છે, અથવા સંસાર નું મૂળ બાળી નાખે છે. એટલે વિકલ્પ ઉત્પન્ન થયો, વિકલ્પની ઉત્પત્તિ ન થઈ, અનાદિની જે વિકલ્પની ધારા હતી એ તોડી નાખી, તે અપેક્ષાએ વિકલ્પનો અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. સદભાવ ન થયો તેથી અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. પણ તે સમયે વિકલ્પ હતો અને તેનો અભાવ કર્યો છે એમ નથી. અભાવ કર્યો એનો અર્થ એમ ન લેવો કે હતો એને એનો અભાવ કરી નાખ્યો, હતો એ તો થઈ ગયો, જે થયો તે થયો, થયોમાં ન થયો એવું થતું નથી એમ કહેવું છે. 740 અને 41 છે નિર્વિકલ્પ દશા થાય છે એ સંબંધી કેટલું વર્ણન છે. થાય છે કે નહી તો શેમાં થાય છે, હું પણ રાગમાં થાય છે કે હું પણ જ્ઞાનમાં થાય છે, પહેલી તપાસ કરવી, તપાસમાં જવું. લોકો આમ શાસ્ત્ર વાંચીને વિકલ્પ કરે છે કે રાગમાં હું નહીં, હું તો આત્મામાં છું, હું તો જ્ઞાનમાં છું, રાગમાં હું નહીં, હું આત્મામાં છું, મનન કરે, ચિંતન કરે. એના કરતા ખરેખર ક્યાં અસ્તિત્વ વિદાય છે એના અવલોકનમાં જવું જોઈએ. ચિંતવન અને મનનથી આગળનો કોઈ વિષય હોય તો તે અવલોકન નો છે.
અવલોકન,
વાંચન, શ્રવણ, ચિંતન અને મનન, આટલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હજી પ્રયોગ નથી શરૂ થતો. વાંચવું થાય છે, સાંભળવું થાય છે, વાંચેલું સાંભળવું સાંભળેલું હોય એનું ચિંતન મનન થાય, ત્યાં સુધી હજી પ્રયોગ નથી, પ્રયોગ શરૂ નથી થતો. પ્રયોગ અવલોકન થી શરૂ થાય છે, એટલે એને અવલોકનમાં આવવું જોઈએ, એ એને આગળનું એક સ્ટેપ છે. જો આગળ વધવું હોય તો આ
અવલોકન,
અવલોકનમાં કરવું કરવું પહેલું બંધ કરવું પડે છે. હજી વિચાર શ્રવણ મનન ચિંતન ચાલે છે ત્યાં તો એને એમ થાય છે કે હું વિકલ્પ મટાડું, હું નિર્વિકલ્પ થાઉં, નિર્વિકલ્પ દશા કરું, વિકલ્પને ટાળું, દોષને ટાળું, ગુણને ઉત્પન્ન કરું, આમ કરું આમ ન કરું, એમ હજી વિધિ નિષેધના વિકલ્પ ચિંતવન મનન શ્રવણ સુધી ચાલે છે. અવલોકનમાં એ કરવું ન કરવાના વિકલ્પ નથી. અવલોકનમાં તો જે છે એને જોવું છે. શું છે? જે છે એને જોવું છે. હવે અહીંયા કહે છે કે તારું અસ્તિત્વ જો. તારું અસ્તિત્વ તો છે, હું છું એ તો તારી હયાતી નથી. એ વાત તો કાંઈ તને સમજાવવી પડે એવું નથી કે તારી હયાતી છે. હવે ક્યાં છે એનું અવલોકન કર. સીધી વાત છે, જોવાય તો રહ્યું છે. નહીતર થોડી એમ કે અવલોકન કર એમ તો પાછું તમે કીધું, તરત તો આવ્યો. તર્ક તો કરી શકાય કે અવલોકન કરવાનું તો કર્યું કે નહીં, એવું કરવાનું તો કરવું થયું કે નહીં, એમ નહીં. જાણવાનું થઈ જ રહ્યું છે. અસ્તિત્વ પણ તારું તું સ્થાપી જ રહ્યો છો. હવે જો કે ક્યાં થઈ રહ્યું છે. જ્ઞાન તે સ્વ છે, અને જ્ઞાન થી અતિરિક્ત જે કાંઈ છે તે બધું પર છે. તારા અસ્તિત્વને જો, ક્યાં છે તારું અસ્તિત્વ. જો જ્ઞાન સિવાય તારું અસ્તિત્વ રાગાદી ભાવમાં તને હું પણ થઈ રહ્યું છે, તો જ્ઞાની એમ કે છે કે મિથ્યા છે. એ તારું અસ્તિત્વ મિથ્યા છે. જો હવે ક્યાં છે એનું અવલોકન કર. સીધી વાત છે, જોવાય તો રહ્યું છે. નહીતર થોડી એમ કે અવલોકન કર એમ તો પાછું તમે કીધું, તર્ક તો આવ્યો. તર્ક તો કરી શકાય કે અવલોકન કરવાનું તો કર્યું કે નહીં, એવું કરવાનું તો કરવું થયું કે નહીં, એમ નહીં. જાણવાનું થઈ જ રહ્યું છે. અસ્તિત્વ પણ તારું તું સ્થાપી જ રહ્યો છો. હવે જો કે ક્યાં થઈ રહ્યું છે. જ્ઞાન તે સ્વ છે, અને જ્ઞાન થી અતિરિક્ત જે કાંઈ છે તે બધું પર છે. તારા અસ્તિત્વને જો, ક્યાં છે તારું અસ્તિત્વ. જો જ્ઞાન સિવાય તારું અસ્તિત્વ રાગાદી ભાવમાં તને હું પણ થઈ રહ્યું છે, તો જ્ઞાની એમ કે છે કે મિથ્યા છે. એ તારું અસ્તિત્વ મિથ્યા છે. જો તપાસ કર ક્યાં ભૂલ થાય છે. એ ભૂલ કરે છો તો ભૂલને તપાસ. ઘણા વખત થી સાંભળતા હોય પછી સાંભળ્યા જ કરવું, અથવા તો સાંભળતા હોય માટે વિચાર કર્યા કરવો, એમ નહીં. અહીંથી હાલ ચાલ બરોબર. અને ઘણા વખતથી હોય કે થોડા વખતથી હોય, શરૂઆત અહીંથી કરવા જેવી છે. એમાં ઘણો વખત થયો હોય ન થયો હોય એ પણ વિચારવા જેવું નથી. અહીંથી જ શરૂઆત કરવી, જ્યારે કરવી ત્યારે. જ્યારે એટલે અત્યારથી, એમ છે. પોતાનો છોકરો કાળો હોય, એને યુરોપિયન નો છોકરો રૂપાળો હોય, ત્યાં તો બે વસ્તી વધારે હતી ને આફ્રિકામાં, તો એને એનો છોકરો વાલો લાગે છે. એમાં એને રસ છે. ઓલો રુષ્ટ પુષ્ટ ને ઉજળો હોય એમાં એને રસ નથી. એનો જે કાળો હોય એમાં એને રસ છે. જરા બેડોળ હોય છે, આ સુડોળ હોય છે. સીધીનું શરીર મોઢું જરા બેડોળ હોય છે, યુરોપિયનનું શરીર મોઢું જરા સુડોળ હોય છે, તો પણ એને એમાં રસ છે. આમાં રસ છે, મમત્વ છે, ત્યાં રસ છે. એટલે જ્યાં પોતાનું અસ્તિત્વ જોવે કે અહીંયા હું છું, ત્યાં મમત્વ આવશે. મમત્વ આવશે ત્યાં રસ આવશે. રાગમાં મમત્વ થતું હોવાથી રાગ રસ આવે છે કે નહીં? રાગ રસ લાવતા તમને કોણે શીખડે એવો ઈ કયો? જ્યાં સુખ નથી એવા પુત્ર વિષયો, પાંચ ઇન્દ્રિયના વિષયો કે જ્યાં સુખ ની ગંધે નથી, નામ નિશાન નથી, ત્યાં સુખ નો રસ લેતા તમને કોણ શીખડાવે છે? બધી ચીજ કઈ તમે શીખ્યા છો, અનાદિના સંસ્કાર છે, ચાર સંજ્ઞા અનાદિથી છે, પરિગ્રહ રસ આવે છે કે કેમ? કે રાગ માં મમત્વ પણ છે એટલે રસ આવે જ છે, આવ્યા વિના રહેતો નથી. હવે અહિયાં તો એક તો મમત્વ થાય છે, બીજો બહુ મહત્વનો પોઈન્ટ એ છે કે ત્યાં સુખ ભંડાર દેખાય છે. પોતાના આત્મામાં અનંત સુખ હૈયાત દેખાય છે, સુખનો ભંડાર મોજુદ દેખાય છે. જેના જ્ઞાનમાં સુખનું સરોવર અંદરમાં છલકતું દેખાય, એના પરિણામ સુખ વિભોર થાય થાય, એમાં શું નવીન છે? એટલે વધારે રસ આવવાનું કારણ તો સુખ છે, એથી પણ મમત્વથી પણ વધારે રસ આવવાનું કારણ સુખ છે. કેમ કે સુખ, સુખનો આભાસ છે એ રસને ઉત્પન્ન કરે છે. પોતાને વૈભવ નો પરિગ્રહ નો ભાવના વાળો છે તો બીજાના પરિગ્રહ જોઈને પણ વખાણ કરે છે કે ભાઈ એને ત્યાં લાંબી લાંબી મોટર કામ કરે, પણ એને ત્યાંથી વધતા તમે શું કરવા રસ બેઠો? અરે એની બત્તીઓ જોઈ હોય એમ કે, પણ હવે તું મેં માથા કુટા એની બત્તી ને તારે શું લેવા દેવા જ
રાખે?
પણ બીજાનો વૈભવ છે એને ખબર નથી કે મારો અધિકાર નથી, મને અડવા દે એમ નથી, બેસવા દે એમ નથી, તો પણ એને જ્યાં સુખનો આભાસ થાય છે કે આમાં બેસવાથી સુખ થાય, આમાં મુસાફરી કરવાથી સુખ થાય, તો એમાં રસ લઈ લે છે. તો નિજ સુખનો ભંડાર જોવે એને કેટલો રસ આવે, એટલે સ્વરૂપની ઓળખાણ પછી જે સ્વરૂપ રસની પરિણતિ વધી અને નિર્વિકલ્પ દશા સુધી ઝડપથી પહોંચે છે એનું કારણ એને સુખનો ભંડાર દેખાઈ ગયો. બીજું પરિણતિની એ સ્થિતિ છે કે એને સુખ માટે બહુ પરિશ્રમ કર્યો છે. આ જીવે સુખ માટે જાણવા નાખવામાં બાકી રાખી બહુ આચર્યો છે, બહુ રખડ્યો છે, બહુ પરિશ્રમ કર્યો છે અને સુખ મેળવવા માટે દુખી 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 થયો છે. સહારાના રણ ખેડ્યા છે અને મોટા મોટા સમુદ્રના દરિયા ખેડ્યા છે, આકાશની મુસાફરી જાનના જોખમે કરી છે, બધું કઈ બાકી રાખી નહીં, ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, અનેક દુઃખ વેઠા એક સુખ માટે, છતાં ક્યાંય એને સુખ જોવા મળ્યું નથી, અનુભવવા તો મળ્યું નથી પણ જોવાય મળ્યું નથી, ઝાંખીએ થઈ નથી બિચારા જીવને. એવા જીવને અનંત સુખનો ભંડાર દેખાય અને અંદરથી એનો દરિયો રસનો ઉમટી ન પડે એમ કેમ બને? તો અંદરથી જબરજસ્ત ઉછાળો આવે છે કે જે વિકલ્પ ને તોડીને નિર્વિકલ્પ દશા ઉભી કરે. આમ રસ વધે છે, રસ કેમ વધે છે? હું આમ વધે, રસ ન વધે એ પ્રશ્ન નથી, રસ વધે વધે ને વધે જ એવું વિષય. પછી શું એ પ્રશ્ન ત્યાં સુધી છે કે જ્યાં સુધી એ પકડાતો નથી ત્યાં સુધી. બહુ અધ્યાત્મ નો વિષય બહુ રસિક છે, જ્યારે કોઈ જીવ જ્ઞાન ધારા અને રાગ ને ભેદ કરવાના પ્રયાસમાં આવે સારી બહુ અધ્યાત્મનો વિષય બહુ રસિક છે. જ્યારે કોઈ જીવ જ્ઞાન ધારા અને રાગ ને ભેદ કરવાના પ્રયાસમાં આવે સારી એની વાસ્તવિક પ્રેક્ટિસ શરૂ કરે છે, વિચાર નહીં, ચિંતન નહીં, મનન નહીં, ખુલન નહીં, વાંચન નહીં, શ્રવણ નહીં, એની પ્રેક્ટિસ રીતસર શરૂ કરે છે ત્યારે પણ એમાં એક પરિણતિ ઉત્પન્ન થાય છે. એ બહુ રસવાળી હોય છે. જે પરિણતિ ઉત્પન્ન થાય છે એ બહુ રસવાળી હોય છે. હવે કેમ એ બહુ રસવાળી હોય છે એનું બહુ સારું બિગાડી દો. બેનશ્રીના વચનોમાં એ રહસ્ય છે કે એ પ્રેક્ટિસ છે એ ભાવના વિના ઉત્પન્ન નથી થઈ શકતી. અને તે કેવી ભાવના? કે આંતરડીમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, એવી ભાવના કીધી છે. અતિ તીવ્ર અપૂર્વ ભાવના, એવી લગ્ની કે જાણે પાછળ કોઈ પડી ગયો હોય પૂરી શક્તિ છે. તો જે આટલી ભાવના લઈને પ્રેક્ટિસ શરૂ કરી હોય એને રસ ન આવે કેમ બને એ વિષય ન. અને જેને રસ આવે એને પછી શું એ પ્રશ્ન નથી? વિચાર કરો ને, એને પછી શું એ પ્રશ્ન? કોઈ તમે જે રસમાં તમે ઉતરો છો એમાં પછી શું પ્રશ્ન છે? ગમે તે બહારમાં ગમે તે વિષયના રસમાં જાઓ છો એમાં પછી શું પ્રશ્ન રહે છે? કેમ કે રસ ને તો વર્તમાન મગ્નતા સાથે સંબંધ છે, ભવિષ્ય સાથે એને સંબંધ નથી, એને વર્તમાન સાથે સંબંધ છે, એમાં ભવિષ્યનો વિકલ્પ નથી. એમાં એવું છે કે જે ક્ષણિક જ છે એ વસ્તુ વધવી જોઈએ. જો રસ હોય, જેને જેમાં રસ હોય તે ફરી ફરીને તેમાં યોજાય, આ તો ચોખ્ખું વિજ્ઞાન છે પરિણામનું. જેને જેમાં રસ હોય તે ફરી ફરીને તેમાં યોજાય. આપણો વિચાર લઈએ, આપણે 15, 17, 18, 20, 22, 25 વર્ષ સુધી સ્કૂલમાં ભણતા હોય, એજ્યુકેશન લેતા હોય, શિક્ષણ લેતા હોય જે તે વિષયમાં, ત્યાં સુધી પૈસા કમાવા સાથે સંબંધ નથી રહેતો, એ કોઈ પ્રેક્ટિસ નથી, એ તબક્કામાં પ્રવેશ નથી. ત્યાં સુધી ભણવું એટલી જ વાત છે. હવે એ શિક્ષણનું જીવન પૂરું કર્યા પછી કોમર્શિયલ લાઈફમાં શરૂઆત કરે છે માણસ, આ તો આપણા બધાના અનુભવનો અનુભવ છે. ત્યારે એને પહેલું શું સમજાણું છે કે પૈસા કમાવા જેવા છે અને જેટલા કમાવી લેવાય એટલા કમાવા જેવા છે, અનલિમિટેડ. આ અભિપ્રાય છે દરેક અભિપ્રાય, કેમ કે એનાથી બધું જ મળે છે. દુનિયાના સર્વ સાધન એનાથી ખરીદી શકાય છે, એનાથી ઉપલબ્ધ પ્રાપ્ત કરી શકાય છે. પછી એ પૈસાના વિચારે એને તૃટક આવે છે વારંવાર, ક્યારેક આવે છે કે એનો રસ માટે એને કઈ બીજું કરવું પડે. અને હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા એક ચક્કર ચાલુ થઈ જાય છે પરિણતિમાં. એ એની પરિણતિ છે. આ પરિણતિ સૂચિત છે, એ એની પરિણતિ છે. એની પરિણતિમાંથી એ પછી બધાને ચાલુ જ રહે છે, સર્વ સંસારીને ઠેઠ એના આજીવન પર્યંત ધનાર્થી જ રહે છે. જો મોક્ષાર્થી થતો નથી તો એ ચક્કરમાંથી બહાર નથી નીકળી શકતો. પછી જે દાખલ થઈ ગયો એવા રસથી કે એમાં ક્ષણિક છે ને પછી શું કરવું એ પ્રશ્ન નથી, કેમ કે ત્યાં એને સુખ દેખાઈ ગયું છે. નહીં તો તેમ ખોટો નિશ્ચય કર્યો તો પણ આ દિશા છે જીવન. તો સુખના ભંડારનો સાચો નિશ્ચય થાય એને ક્ષણિકનો પ્રશ્ન નથી. એવું લગાતાર ઉપડે છે કે એને એમ કહે છે કે જેને લગ્ની લાગી અને લાગી લાગી અને દાગી પતી ગયું, પછી એમ કોઈ લા લાગે છે એ ઓલવાતી નથી, એ લાગી ને દાગી એવું એ ઉપડી જાય છે. પછી તૃટક તૃટક નો પ્રશ્ન નથી, એ તો પ્રાણી કૃત્રિમ રસ લાવે છે એને તૃટકતા છે. તૃટકતા કોને થાય છે કે જેને હજી સુખ ભંડાર જોવો નથી એને હજી પ્રયોગ કરવો છે ત્યાં એને તૃટક 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 થાય છે. કેમ કે બુદ્ધિ થી એમ સમજાણું છે કે આ કરવા જેવું છે ને તેથી કરે છે, પણ સહજ સ્થિતિમાં આવતા એ પરિસ્થિતિ રહેતી. પૂર્વે આત્માની દરકાર કર્યા વગર વિષય કષાયમાં જીવન વિતાવ્યું હોય, ઘણા રસ લીધા હોય, આત્માનું હિત કરવું છે, મોક્ષ કરવો છે, બંધથી છૂટવું છે, જન્મ મરણ ટાળવા છે, કાંઈ વિકલ્પ વિચાર સુધા ન કર્યો હોય અને વિષય કષાયમાં જીવન વિતાવ્યું હોય, પાંચ ઇન્દ્રિયના વિષયમાં ચકચૂર થઈને પરિણમો હોય, ઘણો રસ લઈને અને અનેક પ્રકારના કષાય કર્યા હોય, માન કષાય સેવું હોય, માયા કષાય સેવા હોય, લોભ કષાય સેવા હોય, ક્રોધ કષાય સેવા હોય, એ રીતે ભૂતકાળનું જીવન વિતાવ્યું હોય છતાં એમ કહે છૂટવાની જગ્યા છે જગ્યા. પ્રશ્ન કરતા હતા કેટલાક સોનગઢમાં ગુરુદેવ બિરાજમાન હતા, આવો ઉપદેશ ચાલે અધ્યાત્મનો મુખ્યપણે, તો કે ભાઈ ત્યાં ગમે એવા માણસો આવે ને એને આધ્યાત્મિક ઉપદેશ આપે તો પછી એને તો ગડબડ થઈ જાય, ફલાણું થઈ જાય, પ્રચંડ થઈ જાય. ભાઈ એ જીવ ગમે તે સમયે કોઈ જીવ ફરી શકે છે. સાતમી નારકીમાં કેવા પાપ કરીને ગયો હશે, છેલ્લી હદના પાપ કર્યા હોય ત્યારે સાતમી જાય, નરકના હજી બીજા હાથ પાછળા છે, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી, પણ છેલ્લી હદના કર્યા હોય ત્યારે સાતમી નારકી જાય, ત્યાંય સમ્યક દર્શન પામે ને ધર્મ પામે. એનું શું કારણ કે જીવને આ એક પોતાના દ્રવ સ્વભાવની એક સુવિધા છે અંદરમાં કે કોઈ પણ સમયે જીવ પાછો વળી શકે છે, જો પાછો વળવા ચાહે તો એની સગવડ છે. લોકો તો ગડબડ કરે કે આ કેમ નરક નું કહેવાય ભગવાન ને, પણ એ તો વસ્તુ સ્થિતિ હોય એનું જ્ઞાન કરવાની વાત છે. નરક માંથી આવ્યા છે, ઘણા ભવ કર્યા છે નરક ના. ઋષભદેવ ભગવાન ના પૌત્ર હતા ત્યારે મનુષ્ય હતા, મરીચી, એ મરીચી નો ભાવ છોડીને મહાવીર સ્વામી થયા એ પહેલા વચ્ચેમાં એમણે નરકના બહુ ભાવ કર્યા છે. નરકના અને જંગલી પશુના ઘણા ભાવ કર્યા છે. મનુષ્ય તો ક્યારેક ક્યારેક થયા છે બરોબર, પણ જયારે મનુષ્ય થયા ત્યારે એમણે નરક જવાના જ પરિણામ કર્યા, અને ખાસ કરીને એ વખત થી જે સંસ્કાર તીવ્ર થઈ ગયો ઋષભદેવ ભગવાનના વખત થી, એ જૈન ધર્મનો વિરોધ કરવો, સત્ય ધર્મનો, જૈન અજૈન એવું શું, સત્ય ધર્મનો વિરોધ કરવો, એટલે જયારે જયારે મનુષ્ય થયા ત્યારે એમણે વિરોધનો ઝંડો ઉપાડેલો. કામ આ કર્યું હતું એમને, તીર્થંકર દ્રેવ છે, પણ કર્મ કોઈની શરમ ભરતા નથી. તીર્થંકર દ્રેવ હોય કે ગમે તે હોય, જેવા પરિણામ કરે એ ચોંચા જ છે ને, ચોંચા થી ભોગવે છૂટકો, એમાં બીજું કઈ કોઈની સિફારસ કામ આવે એવું કે ભાઈ આ ઋષભદેવ ભગવાન ના દીકરા છે એમને જવા દો હવે, આ વખતે હવે એ તો મોટા પુરુષ ના દીકરા છે એને માફ કરી દો, ત્યાં શરમ ન થાય. એટલે એમને નરકમાં જવું પડ્યું. જેટલી જેટલી વાર વિરોધ કર્યો મનુષ્ય પણ છોડીને સીધા જ નારકીમાં ગયા, પાછા જંગલમાં સિંહ થાય, વાઘ થાય, અજગર થાય, હાથી થાય, મગરમચ્છ થાય, ક્રૂર પરિણામ કરે, વળી પાછા નરકમાં જાય, વળી પાછા જંગલી પ્રાણી થાય, વળી નરકમાં જાય. મહાપુરાણ છે ને એમાં આવી છે. મહાપુરાણ ના ના, એ વખતે જ વિરોધ કર્યો મરીચી ના ભાવ માં જ, કે આ મારા દાદા છે ને એ ખોટા છે, આ દાદા છે ને હું ઓળખું છું, મારા દાદા છે ને હું બરાબર ઓળખું છું, આ બધાને છેતરે છે, આ બધી માયા રચી છે, હમણાં આ બધું વ્યૂ જશે, જેવા એમનું આયુષ પૂરું થશે ને એટલે બધું જોજો હંકેલાઈ જશે લીલા એમ. એ એટલો વિરોધ કરતા કે વાત મૂકી દો. એ જ વખતે મરીચીના ભાવમાં જ એમને ઘણી ભૂલ કરી છે, થોડી ભૂલ નથી કરી પણ ઘણી ભૂલ કરી છે, નરકમાં આવી ગયા છે. એ નરક માંથી સિંહ ના ભાવમાં આવ્યા છે, અને બરાબર કાળ પાકવાનો છે, પલટો મારે છે સિંહ ના ભાવમાં. આ પરિસ્થિતિ
કરી શકે છે,
પણ જો વર્તમાનમાં રુચિ ફેરવી નાખે, જેમ ત્યાં ઊંધી ભૂલ કરી વર્તમાનમાં, જેમમાં ઋષભદેવ ભગવાનના કુળમાં અને હજી દાદા બેઠા છે સમૂહ શરણમાં, આટલો પ્રભાવ છે, શંકરનું શું છે? સતા વિરોધ કરે છે, સ્વતંત્ર છે કે નથી? બાર ને વિરોધ કરતા, સમૂહ શરણમાં તો કરી ન શકે, બાર ઉભા ઉભા ગડબડ કરતા નથી. એ વર્તમાનમાં જેમ ઊંધી રુચિ કરે છે, એમ જો વર્તમાનમાં સવળી રુચિ ફેરવી નાખીને આત્માની રુચિ કરે તો અપૂર્વ આત્મભાન થઈ શકે છે. આ વાત શક્ય છે. રુચિ બદલવી જોઈએ. જીવ શું કરે છે બદલવામાં? કે અમારું અશુભ કાર્યો મટાડીને અમે કેટલાક શુભ કાર્યો કરીએ તો કઈક અમે ધર્મ પામવાની નજીક જઈએ. આવા પલાખા કેટલાક શીખીને પછી કોઈ ધંધાનો ત્યાગ કરે, કોઈ સ્ત્રી આદિનો ત્યાગ કરે, કોઈ આહારનો ત્યાગ કરે, કોઈ બીજી રીતે ત્યાગ કરે, કોઈ કઈ રીતે, કોઈ કઈ રીતે, કોઈ કઈ રીતે, કેમ કે ધર્મને નજીક જવાશે. એમની રુચિ તારી ક્યાં કામ કરે છે? બરોબર પોઈન્ટ શું કીધો છે? વર્તમાનમાં અશુભ છોડીને શુભ કરે તો આત્મભાન થઈ શકે એમ વાત નથી લીધી. સિદ્ધાંતમાં શું વાત લીધી? કે વર્તમાનમાં રુચિ ફેરવી નાખીને આત્માની રુચિ કરે, રાગની રુચિ ફેરવે, ઉદગળની રુચિ ફેરવે અને આત્માની રુચિ કરે તો અપૂર્વ આત્મભાન થઈ શકે. ગુણની રુચિ કરે, આત્માની રુચિ કરે એટલે સ્વભાવની રુચિ કરે, સ્વભાવની રુચિ કરે એટલે ગુણની રુચિ કરે તો અપૂર્વ આત્મભાન, પૂર્વે નહીં થયેલું એવું આત્મભાન થઈ શકે છે. પછી એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તે હોય, ફક્ત સંની પંચેન્દ્રિય પ્રાણી હોય અને રુચિ જો બદલે તો એને આત્માનું કાર્ય શીઘ્ર થાય છે, નહીતર કરોડ ઉપાય પણ બીજી રીતે થઈ શકતો નથી.
દેવાધિદેવ જય ભગવાન, જય ભગવાન.